प्रवचन नंबर 500 तारीख 13/10/88 46 मिनट कलश टीका कलश 7।
राज्य એવી વસ્તુ જે છે એને અનુભવતા પછી એને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા અનુભવતા એટલે એને અનુસરીને સિદ્ધાંત એને અનુસરીને જ્ઞાન અને એને અનુસરીને આચરણ અનુભવતા સંમિશ્રણ થાય છે. અનુભવમાં ત્રણ અંશ આવી જાય છે. આત્માનો અનુભવ તેને સંમિશ્રણ કહેવાય. એ સંમિશ્રણની સાથે સંમિત જ્ઞાન સંમિત ચારિત્ર પણ અવિના ભાવરૂપ હોય હોય હવે એટલું સંમિત દર્શનનો હોય એટલું સંમિત જ્ઞાનનો હોય એટલું સંમિત ચારિત્રનો ત્રણ અંશ સાથે છે. પણ અહીંયા સંમિત દર્શનની મુખ્યતા દ્વારા ચાલે છે. જેને કે આત્માને શુદ્ધ વસ્તુ માત્રને અનુભવતા અભ્યાસ દર્શન સત્ય દર્શન સંવેદન સત્ય દર્શન થાય છે. એવો પોતાનો આત્મા છે એવું શ્રદ્ધાંત અને જ્ઞાન પ્રગટ થાય છે. તે શુદ્ધ સ્વરૂપને કહે છે. જેને અનુભવતા થાય છે તે શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે તે કહે છે. જે શુદ્ધ ચેતના માત્ર વસ્તુ પેલો શબ્દ આવ્યો હતો એનો જ ખુલાસા આવે. એ શુદ્ધાત્મા કેવો છે કોણ છે? જે શુદ્ધ વસ્તુ શુદ્ધપણાને નથી છોડતી એટલે એકત્વમ નમુચ્યતી એકપણાને છોડતી નથી. આત્મજ્યોતિ પરિણામ અનેક પ્રકારના થાય છે. આ તત્વ અથવા નવ પદાર્થ રૂપે પડવે છે. જીવ પરિણામની અપેક્ષાએ પર્યાય અપેક્ષાએ વ્યવહાર નહીં કહેવામાં આવે તો એક જ આત્મા નવ તત્વ રૂપે પડવે છે. તો પણ પરિણામ નવ રૂપે હોવા છતાં આત્મા એક રૂપે રહે છે. સોનું એક રૂપે રહે છે. એના નવ પ્રકારના ઘાટ વડે જુદા જુદા કરવામાં આવે પણ સોનું તો એક રૂપે જ રહેલું. સોનું એક ઘાટ રૂપે થઈ શકતું નથી. શુદ્ધપણાને નથી થોડી એકત્વમ ન ઉચ્ચતું. અહીં કોઈ આશંકા કરશે કે તમે કહો છો કે આત્મા શુદ્ધ છે અને શુદ્ધાત્માનો અનુભવ થઈ શકે છે તો એ શિષ્યનો પ્રશ્ન છે. સમજવા માટે આશંકા કરે છે. શંકા નહીં આશંકા કરે કે તમે આપ જે કહો છો શુદ્ધાત્માનો સ્વરૂપ એ તો જયારે સરકારથી છૂટે મોક્ષ થાય ત્યારે દુઃખ થાય. જ્યાં સુધી શરીર હોય ગર્ભનો સંયોગ હોય રાગનો સંયોગ હોય વિખ્યાતોનો સંયોગ હોય ઉદપાપ આચરણબંધનો સંયોગ હોય પર્યાયમાં તો એનો બધો અભાવ થઈ જાય ને. અને જ્યારે પૂર્ણાનંદની પ્રાપ્તિ એવો મોક્ષ થાય શરીરાથી અશરીર ત્યારે આત્મા શુદ્ધ થાય છે એમ અમને ભાસે છે લાગે છે. સંસારથી છૂટે છે ત્યારે શુદ્ધ થાય છે. અને એ તો સીધી વાત છે કે આત્મા તો જયારે સીધો રસ્તામાં જાય ત્યારે શુદ્ધ થાય એ તો બધી વાત બધાને પ્રચલિત છે. એમાં તો કોઈ ના પડે બી ને અમને પણ એમ લાગે છે. અત્યારે શા માટે શુદ્ધ કહો છો? કેમ કે શુદ્ધ નથી શુદ્ધ તો થાય છે. શિષ્યનો પ્રશ્ન છે કે સંસાર વસ્તાથી છૂટી ગયા છે અને સીધાળીમાંથી આત્મસ્થાન તો એ બરાબર છે અને ત્યારે શુદ્ધ થાય છે. પણ તમે તો શરૂઆતથી જ માની છે શરૂઆતે આપણું શુદ્ધ છે શુદ્ધ છે 45 વર્ષ સુધી આપે કર્યું એક જ સ્વરૂપ છે એવું. એટલે જ્ઞાનીઓ આત્માને શુદ્ધપણે જુએ છે અનુભવે છે કહે છે. એની જીભમાં નથી આવતું કે આત્મા શું થઈ ગયો કોઈ આવે આત્મા સંસાર અવસ્થામાં શું થઈ ગયો એ જ્ઞાનીની વાણી નથી, જ્ઞાનીની વાણી જ નથી. શુદ્ધતા બીજાની છે અને શુદ્ધતા જીવની છે. આ તો જીવની વાત ચાલે છે. હું આશ્રમને જીવ માની બેઠો છો એટલે તને શુદ્ધાત્મા ખ્યાલમાં આવતો નથી. જીવ વસ્તુ જ્યારે સંસારથી છૂટે છે ત્યારે સુખ થાય છે. એ તો સીધી સાચી વાત છે. સંસારી જીવ કોઈથી શુદ્ધ હોય અને જો શુદ્ધ હોય અત્યારે તો એ સિદ્ધમાં હોય, એ તો અહીંયા રખડે છે ત્યાર પછી. શુદ્ધનું સ્થાન તો લોકના અગ્રભાગે છે. તો પછી અહીંયા બધા આ જીવો મળે છે આ ગતિમાંથી આ ગતિમાંથી આ ગતિમાંથી આ ગતિ ક્યાંય ને ક્યાંય ફેંકાઈ જાય. જેવા પરિણામ હોય એવી ગતિમાં ફેંકાઈ જાય છે. તો આ કઈ પ્રકારની આપ વાત કરો છો અમારા ખ્યાલમાં આવતો નથી. આપ કહો છો એ વાત સાચી પણ અમારા ખ્યાલમાં આવતું નથી. કૃપા કરીને આપ જે શુદ્ધાત્માનો સ્વરૂપ કહેવા માંગો છો એ કૃપા કરીને સમજાવો. એનો ઉત્તર આપે છે. ઉત્તર આમ છે, સાંભળો. હું શુદ્ધ અને પરિપૂર્ણ છું એને શ્રદ્ધામાં જ્ઞાનમાં આવતું. અત્યારે પરિપૂર્ણ ને શુદ્ધ હું પરમાત્મા કેવી રીતે પરમાત્મા થાય છે ત્યારે પરમાત્મા છે એ બરાબર છે. પણ અત્યારે પરમાત્મા ન હોય સિદ્ધ અવસ્થા થાય ત્યારે કોઈ કહેવાય બરાબર છે. પ્રશ્ન એનો સારો છે.
શિષ્ય ની વાત બરાબર છે. જવાબ બરાબર નથી.
શિષ્ય પ્રશ્ન બરાબર કર્યો એની વાત બરાબર નથી. એને પ્રશ્ન સમજવા માટે બરાબર કરવો જોઈએ. હવે એનો ઉત્તર આપે છે શ્રી ગુરુ કે સાંભળ, જીવ વસ્તુ દ્રવ્ય દ્રષ્ટિએ વિચારતા ત્રણેય કાળ શું છે? શું કહ્યું? એક લાઈનની અંદર બધો જવાબ. જીવ વસ્તુ દ્રવ્ય દ્રષ્ટિથી એટલે તું પર્યાય દ્રષ્ટિથી જોઈ રહ્યો છો તો પર્યાય તો અશુદ્ધ છે. પર્યાય અશુદ્ધ છે એનું નામ તો પિંડપાપ આશરો મન છે. અમે ક્યાંય એનું નામ જીવ વાંચ્યું નથી શાસ્ત્રમાં. પિંડપાપ આશરો બન જે મલિન અશુદ્ધ ભાવ એમાં એનું નામ ક્યાંય જીવ નથી. કોઈનું નામ પુણ્ય, કોઈનું નામ પાપ, કોઈનું નામ આશ્રમ, કોઈનું નામ. જો એને જીવ કયો હોય તો બરાબર જીતા રહો. એ તો અશુદ્ધતાને તો કોઈ જીવ કોઈ કહેતું નથી. એને તો આશ્રમ તત્વ કહે છે. તો દ્રવ્ય દ્રષ્ટિથી એટલે વર્તમાન જે પરિણામ થાય છે પરાશ્રીએ આશ્રમ તત્વ એનું લક્ષ છોડી દે, એને ગૌણ કર. એની હાજરીમાં જીવ શુદ્ધ છે, આશ્રવ અશુદ્ધ છે. આશ્રવ અશુદ્ધ છે તેથી જીવ અશુદ્ધ થઈ ગયો એ છે નહીં. પાણી માટીના સમયે મલિન પર્યાય થાય ત્યારે પાણી મલિન થઈ ગયું એમ નથી. પર્યાય અપેક્ષાએ પાણીની પર્યાય મલિન છે અને પાણીના સ્વભાવની અપેક્ષાએ માટી મલિન છે. પાણી તો સ્વચ્છ સ્વચ્છ ને દ્રવ્ય દ્રષ્ટિએ પાણીને જો જળને તો પર્યાય મલિન છે. તે વખતે પણ એના સ્વભાવને ભણી જોશો પાણી તો નિર્મળ નિર્મળ સ્વચ્છ 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 છે. માટીનો પ્રવેશ નથી અને માટીના સંબંધવાળી પાણીની મલિન અવસ્થાનો પણ પ્રવેશ એમાં નથી. એવી રીતે જીવ વસ્તુને દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો દ્રવ્ય દ્રષ્ટિ એ સમય દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ છે માત્ર જ્ઞાન. આત્માને પરિણામ પર નજર રાખીને આવો આત્મા છે, આવો આત્મા છે, આવો એની નજર પરિણામ ઉપરથી ખસતી નથી. જો પરિણામ ઉપરથી ખસી જાય, પરિણામને જાણવાનું બંધ કરી દઈએ ઘણી ક્ષણવાર અને અંતર જોઈએ તો દ્રવ્ય દ્રષ્ટિ આત્મા અત્યારે શુદ્ધ છે અને એ શુદ્ધનો અનુભવ નામ તમે જતો છે. જીવ વસ્તુ દ્રવ્ય દ્રષ્ટિએ વિચારતા બે દ્રષ્ટિ છે, એક દ્રવ્ય દ્રષ્ટિ એક પર્યાય. દ્રવ્ય દ્રષ્ટિ એટલે એના નિકાલ સામાન સ્વભાવ દ્રષ્ટિ, પરિણામ ભલે મળતું હોય, પરિણામને મલિનતામાં રહેવા જોઈએ. એ મલિનતા તમને પરિણામ સાથે છે, એ મલિનતા જીવના સ્વભાવની સાથે તન્મય નથી. મલિનતા છે એ એક સમયની પર્યાયની સાથે થતી છે, પણ દ્રવ્યની સાથે તન્મય નથી. માટે એ મલિનતાને તું નજો, વ્યવહાર નહીંના વિષયને નજો, પર્યાતિક નહીંના વિષયને નજો અને દ્રવ્ય નથી દીધો. દ્રવ્ય દ્રષ્ટિ વિચારતા, વિચારતા એટલે અનુભવતા, વિચારતા એટલે અનુમાનથી પણ શુદ્ધ રહેશે અને અનુભવમાં શુદ્ધ આવશે. વિચારના બે પ્રકાર, તું માનસિક વિચારથી વેદનાનો વિચાર કર તો પણ આત્મા શુદ્ધ છે એમ તારા માનસિક જ્ઞાનમાં પણ આવી જશે, અને માનસિક જ્ઞાનનો અભાવ કરીને આત્મિક જ્ઞાનથી જોઈશ તો પણ શુદ્ધ આત્માનો પ્રત્યક્ષ અનુભવ, પરોક્ષમાં પણ શુદ્ધ અને પ્રત્યક્ષમાં પણ શુદ્ધ. પણ દ્રવ્ય દ્રષ્ટિથી વિચારે તો, દ્રવ્ય દ્રષ્ટિએ વિચારતા ત્રણેય કાળ શુદ્ધ છે, ભૂત ભવિષ્યને વર્તમાન, ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છે અને ભવિષ્યમાં પણ શુદ્ધ જ રહેવાનું છે. ભવિષ્ય હો કે અભવ્ય હો, બધાના હાથમાં સૌએ શુદ્ધા શુદ્ધ રહ્યા. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો બધાના હાથમાં ભગવાન આત્મા શુદ્ધ છે. આ સંગીતનો આત્મા પણ અત્યારે શુદ્ધ છે. સંગીતનો આત્મા તો શુદ્ધ જ હોય છે, પણ મિથ્યાદ્રષ્ટિનો આત્મા પણ શુદ્ધ જ છે. કેટલે તારું નામ? હે ભવ્ય આત્મા, તમે પરિણામથી આત્માને કહ્યું, પરિણામ ઉપર નજર રાખો તો આત્મા ભગવાન આત્મા નજરમાં નહીં આવે. પરિણામ ઉપર નજર છે એટલે આત્મા ઓજલ થઈ ગયો, આચ્છાદિત થઈ ગયો, ટંકાઈ ગયો, નિરોગત થઈ ગયો. તમારી નજરમાં આવતો નજરની આવશે ન દેખા હરી જરી ન એમ આવે. હરિજરી હરિ એટલે રાજદેશને હરે તેને હરિ પરમાત્મા કહેવામાં આવે. અહીં હરી જાઓ, બીજો હરિ નહીં. ત્રણેય કાળ સંજોવાય છે. હવે આમાં જયારે ગુરુદેવ ઉદય થયો ત્યારે આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે એવું બહાર આવ્યું, ત્યારે ત્યાં હિન્દુસ્તાનના બધા બધા વિજ્ઞાનો પંડિતો નાના આત્મા અત્યારે શુદ્ધ ન હોય, અત્યારે તો એવા પેપરોમાં આવવા માંડ્યા છે. ખુલાસો નહીં, ત્રણેય કાળ શુદ્ધ છે, ત્રણેય કાળ શુદ્ધ છે. મારે તો ક્રાંતિ કરી, આખા આખા ભારતને પડકાર કર્યો, ઊંઘતા હતા એને ઉઠાડ્યા, ઊંઘતા હતા એને ઉઠાડ્યા. હંમેશા સુરગીર હોય ને, સુરગીર એ સામો શરીર હોય, સામો એ કૂતો હોય તો ઘાડ કરે, કઠોતા ઓઠા આવી જા મારી યારે લડાઈ કરવા, એમને પડકાર કરી ઉઠાડે. અને જો પોતાની પાસે હથિયાર હોય તો એને હથિયાર આપે, હથિયાર એની પાસે ન હોય ને પોતે હથિયાર હોય તો નહીં લડાઈ કરે. દોય ચલવા નહીં, હું ચલવા પછી આપણે લડી. એમ આખા ભારતને ચેલેન્જ કર્યું, આવી જાઓ આત્મા ત્રણે કાર એને આવવું હોય અમે સાથે રાખો. તમે જે ગુરુ પ્રાર્થના તો માનો છો, ભાઈ તો માનીએ છીએ, નામાં લખેલું છે. હા, દિગંબરના તમારા શાસ્ત્રો તમે વિરોધ કરો છો ને, તમારા શાસ્ત્રો છે. અમને તો પછી હાથમાં આવ્યા, અમે તો નવા દિગંબર થયા. હું તો હતા તો જૂના, હતો તો જૂના વાંચે આવે નવલપુરમાં થયા, ભાવિક ક્ષેત્રમાં સમુદ્ર ભગવાન ત્યાં ગયા છે. નવલપુર ગામ છે એ ગામના રાજ્ય આત્મા શુદ્ધ છે ત્રણે કા, તેમાંથી પડકાર આવ્યો. નહીં સંસાર અવસ્થામાં શુદ્ધ ન હો એમના વ્યાખ્યાનમાં આવે કે કેટલાક પંડિતો એમ કે છે કે આત્મા સંસાર અવસ્થામાં અશુદ્ધ થઈ ગયો છે, કે નહીં ત્રણે કાળ શુદ્ધ છે વ્યાખ્યાનમાં આવે. પણ જીવ તત્વ શુદ્ધ છે અમે કહીએ છીએ, અમે આશ્રવ તત્વને ક્યાં શુદ્ધ કહીએ છીએ? તો અમારી વાત તો જરાક સાંભળો ને, એનું નામ આશ્રવ છે, એનું નામ જીવ નથી. ક્યાંય જો જીવ લખવો હોય તો બતા, જીવ તો ત્રણે કાળ જ્ઞાન ને આનંદ હોય છે. આશ્રમને અભેદ નથી કરતા, આશ્રમને જ જીવ માને છે, એકતા કરે છે ભાઈ. પણ ખરેખર એની નજર આશ્રમ ઉપર છે, એ અજીવ અધિકારમાં છે કે અસાધારણ લક્ષણ આત્માનું નહીં જાણનાર એવા કેટલાક નપુંસકો એમ એમ દયા આવી, દયા કે કડકે એટલે કરુણા આવી. કેટલાક તો રાગને આત્મા કે કર્મને આત્મા કે શરીરને આત્મા કે એ અનેક પ્રકારે આત્માને કહે છે. પછી કે બકે છે, બકવાત કરે છે. ઊંઘ ઉડાડવા માટે આવ્યા હતા, પ્રમાદ ઉડાડવા માટે તો એનો જન્મ હતો કે નહીં? કેટલાક એની હાજરીમાં જાગી ગયા, કેટલાક એની ગેરહાજરીમાં જાય ગયા, હજી કેટલાક ઊંઘતા હશે તો જાગશે. એમ પરંપરા તો ચાલુ છે. પંચમારાના છેડા સુધી એની વાણી રમ્યકમાં નિમિત્ત થશે. એમ એકાવતારી પુરુષ સોગાનીજી કહી ગયા, એકાવતારી એક જ બહુ વાત. એટલે સ્વર્ગમાં ગયા છે, સ્વર્ગમાં તમે જેની અર્યંત હશે. કોઈ આશંકા કરે કે સંસારથી છૂટે ત્યારે શું થાય? ઉત્તર આમ છે કે જીવ વસ્તુ દ્રવ્ય દ્રષ્ટિએ, સ્વભાવ દ્રષ્ટિએ, સ્વભાવની સમીપે જેને જુએ તો વિચારતા ત્રણેકા શું છે તે જ કહે છે. તે વાત ફરી ફરીને આત્મા શુદ્ધ છે એનો અનુભવ તે સમ્યક છે, એ મૂળ એજન્ડા ઉપરનો કેસ છે. આત્મા શુદ્ધ છે અને એને જે અનુભવે છે એને સમ્યક દર્શન થાય છે. ઉપર આવ્યું ને, એને અનુભવતા સમ્યક દર્શન થાય છે. અત્યારમાંથી એક જવાબ કે સો એ 100% શુદ્ધ છે એટલું તો નહીં, પણ અશુદ્ધ નથી. 100% શુદ્ધ છે અને 1% પણ અશુદ્ધ નથી. 100% અશુદ્ધતાના શુદ્ધતામાં ને શુદ્ધતામાં શુદ્ધતાના 100% છે. આપણે આમ દૂર કરવા માટે બહેનોને બે બેઠાવી પૂછ્યું 100% શુદ્ધ 100% શુદ્ધ શું છે કે 100% નહીં કે 100% સિદ્ધ થઈ ગયા પછી તો બધા શુદ્ધ જ કે અત્યારે શુદ્ધ છે. અત્યારે સિદ્ધ છે હવે તે જ કહે છે આત્મા કે શુદ્ધ છે સંસાર અંતરનો એને એ વાત સિદ્ધ કરું છું. આપણે કાર્તિભાઈ આ શબ્દ તો બોલો છો બધે એ કશો બોલું છું બતાવી દીધા બધી વાત નવ તત્વ નવ પ્રકારના પરિણામ નવ તત્વ એટલે નવ પ્રકારના પરિણામો છે. એક જીવ અજીવ આશ્રો બહુ સંભવ જુદા બહુ ક્ષમતા એ રૂપ પરિણમી છે તો પણ શુદ્ધ સ્વરૂપ છે. નવ તત્વ પર્યાય છે એવા પરિણામ થાય છે અને એ પરિણામ રૂપે આત્મા પર્યાય એકઠાય પરમે છે તો પણ એ સુધર્યો છે. હવે એ નવના ભેદ આ જે જીવ પેલો છે ને એ પર્યાય છે. જીવ દ્રવ્ય સામાન્ય ન એવો પણ નરનારક આદિથી જીવે છે એને વ્યવહારથી કહેવાય. 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે એને પણ વ્યવહાર જીવ કહેવાય. આ વ્યવહાર જીવની વાત છે. પર્યાયો હંમેશા વ્યવહારમાં જાય છે નીચેમાં આવતું નથી. વ્યવહાર જીવ છે તે પણ અજીવ છે. વ્યવહાર જીવ છે તે પણ જીવ વ્યવહાર જીવ છે એટલે 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે એને વ્યવહાર જીવ કહેવામાં સંસારમાં 10 પ્રકારના 5 ઇન્દ્રિય પ્રાણ આ દુવાર ઇન્દ્રિય અહીંથી શરૂ કરું 1, 2, 3, 4, 5 આમ લીધા એટલે યાદ રહી જાય કરતો સ્પષ્ટ ઇન્દ્રિય સ્પષ્ટ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિય ને ચોથ ઇન્દ્રિય કેટલાક વિખ્યાલ ન હોય કે 5 ઇન્દ્રિય મનબળ વચનબળ કાયબળ સાસો સાસને આવી પ્રકારની જીવની યોગ્યતા છે એને વ્યવહાર જીવને અહીંયા ઉપચારથી જીવ ખરેખર જીવ નથી. એક ઇન્દ્રિય જીવ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ઉપચારથી જીવ છે ખરેખર જીવ નથી. એ જીવ ચાર ગતિ રૂપે પરમે છે તો પણ જીવ તો શુદ્ધ જ છે. પછી અજીવ આ અજીવ છે એવો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પનું નામ અજીવ તત્વ છે. એ જીવ નથી આ અજીવ તત્વ છે એવો જે વિકલ્પ ઉઠે એને પરમાત્મા અજીવ કહે છે. અજીવના લક્ષ્યે થયેલો વિચાર એ વિચાર પોતે અજીવ છે. વિચાર જીવ નથી કેમ કે ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન છે. ખંડ જ્ઞાન અજીવ છે જીવ નથી. પછી આગળ આશ્રો બંધ રાગાદીની ઉત્પત્તિ થાય તેને આશ્રો કે અને એમાં લીન થાય એને બંધ કે. રાગના યોગને બંધ કહેવામાં આવે છે. રાગ તે આશ્રો છે અને એમાં જોડાય અને એને પોતાનું સ્વરૂપ માને એકત્વ કરે એને ભાવબંધ કહેવામાં આવે છે. એ આશ્રવને બંધ એ પરિણામે પરિણમે છે, છતાં એ આચરો મન ની અશુદ્ધતા રૂપે આત્મા થતો નથી. શુદ્ધતાને છોડે નહીં અને અશુદ્ધને ગ્રહે નહીં. અશુદ્ધતાનું ગ્રહણ પર્યાય કરે છે, પર્યાય અશુદ્ધતાને છોડે છે, પર્યાય શુદ્ધને ગ્રહે છે. પણ ભગવાન આત્મા અશુદ્ધને ગ્રહતો નથી ને અશુદ્ધને છોડતો નથી, શુદ્ધને ગ્રહતો નથી ને પૂર્ણ શુદ્ધ પણ થતો નથી. તો અનાદિ અનુસુદ્ધ છે. આશ્રવ બંધ પછી સંવર નિદ્રા ને મોક્ષ. આત્મા સંવર નિદ્રા ને મોક્ષ રૂપે પરણે છે, પણ એ રૂપે થતો નથી. એ તો જુદો ને જુદો રહે છે. પરિણામ માત્ર થી ભિન આત્મા છે, સર્વથા ભિન છે. ત્યારે દ્રષ્ટિનો વિષય આત્મા આવશે. કથનચિત ભિન્ન અભિન્નમાં દ્રષ્ટિનો વિષય આત્મા, એમ કે કથનચિત એ ક્યાદવાદમાં જાય છે અને અનુભવ પછી ક્યાદવાદનો જન્મ થાય છે. એના આત્મામાં ક્યાદવાદનો જ અભાવ છે, ક્યાદવાદનો જ આત્મામાં અભાવ છે. દ્રષ્ટિનો વિષય ક્યાદવાદને સ્વીકારતો એ જ્ઞાનનો પ્રકાર છે ક્યાદવાદ. આ ક્યાદવાદના નામે કેટલા જીવો પંડિતો વિદ્વાનો વક્તાઓ મરી જાય છે. મરે એટલે સમય દર્શન થતું નથી, એને ભાવમરણ કહેવામાં. મરે એટલે કે નાસ્તો થતો નથી, પણ ભાવમરણથી બીજું કયું મરણ હોય. સંવર ઇન્દ્રને મોક્ષ એ રૂપે પ્રણમવા છતાં મોક્ષ રૂપે થતો નથી. મોક્ષ સ્વભાવી આત્મા પર્યાયનો મોક્ષ થાય તો પણ મોક્ષ સ્વરૂપે થતો નથી. જો મોક્ષ સ્વરૂપે થઈ જાય તો પૂર્વે એ બંધ સ્વરૂપે થયો એમ સિદ્ધિ જશે. આ જૈન દર્શન છે, એકદમ લોજિકને ન્યાય સિદ્ધિ. જરાક જરાક ધ્યાન દઈને સોંભળે ને કામ. આત્મા મોક્ષ રૂપે થતો નથી, મોક્ષની પર્યાય રૂપે જો થઈ જાય આત્મા તો પૂર્વે તો બંધ હતો ને બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે. તો જે મોક્ષ રૂપે થયો એક સમય પહેલા બંધ રૂપે હોવો જોઈએ. તો બંધ રૂપે થયો નથી માટે મોક્ષ રૂપે પણ થતો એ તો ત્રિકાળ મુક્ત છે. એ તો ત્રિકાળ મુક્ત સ્વરૂપે છે. જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ જાય છે એમ દિગંબર આચાર્ય ભાઈ નિબંધું આપે છે. તો મોક્ષ ન થાય તો કાંઈ નહીં, પણ અમારે મોક્ષ કરવો છે. ભાઈ કરવું આતાના થવામાં નથી, એને જાણવું પણ કથનચિત છે. સર્વતા નથી, સર્વતા જાણે તો અજ્ઞાન, આત્માને જાણ્યા પછી જાણે તો વ્યવહાર. ફાયદો મોટો છે, ફાયદો
ઘણો મોટો છે.
એક રૂપિયાની લોટરીમાં એક કરોડ આવે એમ કોઈ જ્યોતિષ કહી દે કે ભાઈ એક રૂપિયો તું આ લોટરીમાં કાલ ભરજે, સમજી ગયા. અને એક કરોડ રૂપિયા આવશે તો ભરે કે નહીં? ભરી દે તરત. કદાચ એક ખોટા પડે તો એક રૂપિયો જાય, બીજું તો કાંઈ જવાનું નથી. એમ એ પાછા કિનારે એમ નથી કહેતા કે તમે એક રૂપિયો લોટરીને ભરો ને એક રૂપિયો મને આપો તો કરોડ રૂપિયા મળશે. એમને કહ્યું મારે એક રૂપિયો જોઈએ, તમે એક જ ભરજો, એક રૂપિયાથી વધારે ભરતા નહીં. અને એક કરોડની લોટરી ગેરંટીથી લાગી જાય, એના ઉપર વિશ્વાસ રાખે. અને આના ઉપર
લાગે કે ન લાગે, ના તો અવશ્ય
લાગે, લાગે જ લાગે. સંતો ઉપર વિશ્વાસ તો રાખવો પડે, સંતો ઉપર વિશ્વાસ તો રાખવો. એને કાંઈ સંતોને આપી પાસે જતો હોઉં પછી ચક્રી વંદે થતા ન મળે. માનજો એને, માને જો તો નથી તમે પગે લાગો કે ન લાગો. આ ભગવાનને પગે લાગો છામું જોઈએ છાપી આવે તો ત્રણ વાર ચાર વાર ઉભા ઉભા પગે લાગીએ થાકી જાય, પણ પ્રભુ એક વાર તો આમ જુઓ. એ અમારું કામ નહી. એમ મુનિરાજ અતિ આનંદ ના ભૂલનારા બીજા એ મોક્ષ રૂપે આત્મા પરિણમતો નથી. જેમ કે મોક્ષ નો કરતા થાય તો પૂર્વે બંધનો કરતા થઈ જાય, બંધનો કરતા હોય એ મોક્ષ નો કરતા થાય, અને બંધનો કરતા હોય તો અજ્ઞાની હોય, અજ્ઞાની હોય તો પછી મોક્ષ તો થાય નહીં. માટે બંધનો કરતા નહોતો અને મોક્ષ નો કરતા પણ નથી. બંધનો કરતા નહોતો એ બંધ કોણ કરતું હતું? કે પર્યાય નો કરતા પર્યાય છે, જીવ એનો કરતા બંધવસ્તા નો નહોતો. શુદ્ધ આત્મા બંધને કરે, શુદ્ધ
નથી.
બંધારણો
જેમાં ગયું હોય તો છૂટે ને, તો અપમાન લાગે, અપમાનજનક છે, હાર છે એના કોઈ પાછું. આત્મા ત્યારે શુદ્ધ થયો તો નતો કેદી
ત્રણેકાળ
શુદ્ધ જ
એ દ્રષ્ટિનો વિષય છે. એ શ્રદ્ધા જ્ઞાનમાં દુકાન બહુ મહત્વ આવે છે. બીજું કોઈ થાય છે પુણ્ય ને પાપ, શુભ ભાવ અને અશુભ ભાવ બે એ રૂપ પરણવી છે. પર્યાય અપેક્ષા એ આત્મા પરણવે છે, દ્રવ્ય અપેક્ષા એ તો અપરિણામી છે. દ્રવ્ય દ્રષ્ટિથી જો તો અપરિણામી છે, નિશ્ચય નીતિ જો તો અપરિણામી છે, પણ પરિણામ ધર્મથી જુઓ તો એ પરણમે છે. પરણમે છે તો પણ એ રૂપે થતો નથી, ન પરણમે તો એ તો ન જ થાય. ધ્યાન રાખો, ન પરણમતો હોય તો એ રૂપે ન થાય તો બધા સમજે, પણ પરણમે છે ને એ રૂપે ન થાય એ ખોટી છે. હું કહું પરિણામ કે આત્મા નવ તત્વ રૂપે કૃપા રૂપે શુભ રૂપે પરિણમતો ન હોય તો બરાબર છે, પણ પરણમે છે તો પણ એ રૂપે થતો નથી. હા, પોતાનું શુદ્ધ સ્વરૂપ છોડતો નથી અને પરભાવ રૂપે થતો નથી. એ રૂપ પરણમી છે તો પણ ગણને આના પર તો પણ છે. એટલે વ્યવહાર નહીં, આત્મા પરિણામી છે તો પણ એ પરિણામ રૂપે થતો નથી. આ ખૂબી છે. પરિણમતો નથી, પર્યાય રૂપે પરણમે પણ એના કારણ રૂપે થતો નથી, અને એનો કરતા થઈને પણ પરણમતો નથી. કરતાય થતો નથી ને કારણે થતો નથી. પરિણામનું કારણ પર્યાય ને પર્યાયનું કરતા પર્યાય હું નહીં, હું જુદો ને જુદો છું. હા, એ સમ્યક દર્શન જ્ઞાન કે છે કે આપના પ્રતાપે સમ્યક દર્શન જ્ઞાન નહીં રેવા દેજો. પણ પ્રાપ્તિ છે એ રેવા દેજો. મારા કારણે તમે નથી, તમારા કારણે હું નથી, તમારા કારણે તમે ને મારા કારણે હું. બસ આ એક આત્રી જમીન છે. પાણી કૃષ્ણ પર્યાય રૂપે પરણમે છે, પર્યાય અપેક્ષાએ ગુરુભાઈ પાણી પર્યાય અપેક્ષાએ પર્યાય ધર્મથી જુઓ તો એની યોગ્યતાથી પાણીની પર્યાય ઉષ્ણ રૂપે થઈ છે, તો પણ પાણી ઉષ્ણ થયું નથી. સમજવા જેવું આ છે. પાણી અગ્નિના સંગમાં જઈને એની પર્યાય અપેક્ષાએ એ પાણીની પર્યાય ગરમ થઈ છે. ખરેખર તો પાણી ગરમ નથી થયું, પણ અગ્નિ ગરમ થઈ છે. પણ તો પણ પર્યાય લો આપણે, એટલે અહીંયા પરણમે છે એમ લેવું, શુદ્ધલ પરણમે છે એમ નહીં, અહીંયા જીવ પરણમે છે. આ ભૂતગલ પરણમે છે તો વાત નહીં, જીવ પરણમે છે. તો પણ એ પરિણામ રૂપે થતો નથી. પાણી ઉષ્ણ પર્યાય રૂપે બળવે છે તો પણ પાણી શીતલ સ્વભાવ છોડતો નથી. જે શીતલ સ્વભાવ ન છોડે તે પાણી કે ઉષ્ણ થાય તે પાણી. એટલે જેનો મોખ થાય તે આત્મા નથી. શું કહ્યું? જેનો મોખ થાય તે આત્મા ખરેખર ખરેખર આત્મા નથી. મોક્ષ છે અનાદિ અનંત, એ આત્મા ઉપાધિ છે. ચિમનભાઈને બહુ આવે છે આવી વાત સાંભળવા મળી. ત્યાં ગુરુજીના પડતા તો બધું બહાર આવ્યું. શાસ્ત્ર માં તો કોઈ સમજી રહ્યો છે એક પાઠ છે કે દ્રવ્યાનું યોગમાં શાસ્ત્રમાં બીજા દ્રષ્ટિનો પ્રવેશ જ ન હોય, અને પ્રવેશ હોય તો ઊંધું જ કાઢે એવો પાઠ છે. ઈચ્છા તો એ વાંચે જ નહીં, અને વાંચે એ ઈચ્છા દ્રષ્ટિ તો એનો અર્થ ઊંધો કાઢે. તો પાઠ છે જવાબ. એ પોતાની દ્રષ્ટિથી વાંચે જાય. બહુ સમીક્ષાને વખાણ કરે છે. ગુરુમાં એક ભાઈ હતા, આટલા બધા ગુરુદેવ વખાણ કરે એટલા સમીક્ષા જો વાંચું તો ખરો પંડિતી માં વાંચી ગયા. અરે ભાઈ એની ચાંચ એમાં ડૂબે એક વિચાર દ્રષ્ટિ ઉધા જ
કાઢી.
ઘણા બધા અત્યારે સમયસર વાંચે છે પણ એનો પ્રવેશ નથી. દ્રષ્ટિ વગર એનો ખ્યાલ ના આવે. એના માટે ઉપાદાની તૈયારી કા દુર્ગમ એ બે વાત હોય ને. દ્રવ્યાનું યોગ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. એ જીવની યોગ્યતા પાત્રતા અને ગુરુગમ જ્યારે એમાં સમજાય એ ઉપાય છે. મોક્ષ રૂપે પરિણમો નથી, પરિણમતો નથી માટે શુદ્ધ છે. જેસુભાઈ શું કહ્યું? બદરૂપે તો પરિણમતો જ નથી, એ વાત તો જવા દો. પણ મોક્ષની પર્યાય રૂપે પરિણમતો નથી, થતો નથી, તે કારણે સુધરી ગયો છે. કેમ કે મોક્ષ થી અત્યંત ભિન્ન છે. મોક્ષની પર્યાયથી પણ ત્રિકાળી દ્રવ્ય અત્યંત ભિન્ન છે. મોક્ષની પર્યાયને પણ કરતો ભોગવતો નથી, મોક્ષની પર્યાયને દ્રવ્ય અડતું નથી. એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં આવ્યા વિના કોઈ કાળે દ્રષ્ટિ નિર્મળ નહીં થાય. એકડે એક ને
બગડે બે.
એકો હમ છે આત્મા. એકને પરની સાથે સંકેર્યો એ બગડી ગયો. પછી દાખલા આપતા એકલો હતો તે બે પગ ને લગ્ન થયા તો ચાર પગ ને એક છોકરો થયો તો છ, બે છોકરા થાય તો આઠ, કરોડિયો અને બગડો ને ગુરુ. અરે આત્મા બહુ સ્વરૂપે છે. મોક્ષ સ્વરૂપે પર્યાય રૂપે આત્મા મોક્ષ રૂપે પરણમે છે એ વ્યવહારનું કથન છે. નિશ્ચય નહીં કીધો આત્મા જે મોક્ષની પર્યાય છે. મોક્ષની પર્યાય એમાં ક્ષાયિક ભાવની પરિણતિ તન્મય છે. એ ક્ષાયિક ભાવ આત્મામાં તન્મય થતો નથી. જેમાં ક્ષાયિક ભાવ તન્મય થાય તે પર્યાય છે, અને જેમાં પારણામિક ભાવ તન્મય હોય તે જીવ છે. આવો નિયમ સારો પાઠ છે. આપણે લેવું શકીએ વિગત. દેવું પરણમી છે તો પણ સદા તો પણ પરણમે છે. કઈ વાત? તો પણ રૂપે પરણમે છે પણ એ રૂપે થતો નથી. પરણમે ત્યારે ન થાય કે ના ન પરણમે તો ન થાય. પણ પુણ્ય પાપના પરિણામ રૂપે પરણમે હિંસા અહિંસાના પરિણામ રૂપે, ત્યારે પણ ભગવાન આત્મા એ પરિણામ રૂપે થતો નથી, તેથી પરિણામનું કરતા નથી અને એનો ફળ રૂપે નો ભોગતા. ઘરે તે ભોગવામાં આવે છે ને, હા એ વ્યવહારની ના કથન છે બધા, અને વ્યવહારની ના કથન અભૂતાર છે જાણજે, અકર્તા ને અભોગતા છે તે નિશ્ચયનું કથન છે. પછી તો છે તેર વ્યાખ્યાન જો વાંચે ને, કોઈને પૂછીશ નહીં હું તો વાંચ્યું છે નહીં, વાંચે તો સારું એમ તેર વ્યાખ્યાન.